સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે. સંવત 1882 પોષુદી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્ય શ્રી લક્ષ્મીનારાયણના મંદિરના આગળ મંચ ઉપર ગાદી તકિયા બિછાવીને બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા વરણ બેઠી હતી. શ્રીજી મહારાજે મુનિ મંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, રાજસી તામસી ને સાત્વિકી એ ત્રણ પ્રકારનું જે માયિક સુખ છે તે જેમ ત્રણ અવસ્થા વિશે જણાય છે તેમ નિર્ગુણ એવું જે ભગવાન સંબંધી સુખ તે કેમ જણાય છે. પછી પ્રશ્નનો ઉત્તર મુનિ મંડળ સમસ્ત મળીને કરવા માંડ્યા પણ એનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૃથ્વી આદિ ચાર ભૂતવીને એકલો જ આકાશ હોય અને જેટલા આકાશને વિશે તારા છે તેટલા ચંદ્રમાં હોય ને તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો પ્રકાશ છે અને તે ચિદાકાશને મધ્ય સદાય ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. તે મૂર્તિને વિશે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે ભજનના કરનારને એમ જણાય છે, હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિશે સુખ ભોગ્યું. એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે અને જે માયિક સુખ છે તે બહુકાળ ભોગ્યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે ને જે માયિક સુખ છે તે નાશવંત છે. મહારાજે બધા સંતોને બસ અવડું જ વચનમ છે એટલે બહુ તમારો ટાઈમ નહીં ખેંચો, થોડુંક હું એડજસ્ટ કરીશ ને થોડુંક તમારો જમણવારે એડજસ્ટ કરશે એટલે હરખું થઈ જાય. મહારાજે પોતે પ્રશ્ન પૂછ્યો, મહારાજ કે રાજસી તામસી ને સાત્વિકી આ ત્રણ પ્રકારના જે માયિક સુખ છે તે ત્રણ અવસ્થાની વિશે ભોગવાય છે, ત્રણ જેમ ગુણ છે એમ ત્રણ અવસ્થા છે, ત્રણ ગુણ છે સાત્વિક રાજસી ને તામસી એમ ત્રણ અવસ્થા છે, કઈ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ. એમાં સાત્વિક જે સત્વગુણ જે છે એની અવસ્થા જાગ્રત અવસ્થા છે, એની ફળશ્રુતિ જાગ્રત અવસ્થા છે. પછી રજોગુણની ફળશ્રુતિ સ્વપ્ન અવસ્થા છે, તમોગુણની ફળશ્રુતિ સુષુપ્તિ અવસ્થા છે. જેટલો માણસ સાત્વિક હોય એટલો વધારે જાગ્રત રહી શકે, જેટલો સાત્વિક હોય એટલો માણસ વધારે જાગ્રત રહી શકે. પણ ભક્તો અહીંયા જે જાગ્રતનો અર્થ છે એ આંખ ખુલી રાખીને હાલચાલ કરી રાખવી કે જગતના વ્યવહાર કરી રાખવી એવી જાગ્રતતાની વાત નથી. બરાબર સમજવા પ્રયાસ કરજો, બહુ ઊંડાણ છે આમાં. એમ તો ભલામણા મોટા મોટા ફેક્ટરીઓના માલિકો જેના મોઢે કોઈ દી ભગવાનનું નામે નથી આવતું અને મીટના ખાનારા અને દારૂના પીનારા લોકો પણ 18-18 કલાક સુધી જોબો કરે છે, કરે છે કે નથી કરતા જગતમાં, તો એનું સાત્વિક ગણવા? હે, અહીંયા જે મહારાજ જાગ્રત અવસ્થા સાત્વિકતાની સાથે જાગ્રત અવસ્થાને સંમલિત કરે છે, જાગ્રત અવસ્થાને સંમલિત કરે છે એનો મતલબ મહારાજ કે સત્વગુણનું એ જ ફળ, સત્વગુણની એ જ ફળશ્રુતિ માણસ પોતે સાવધાન રહે, સત્વગુણનું એ જ ફળ માણસ પોતે સાવધાન રહે, જેને અખંડ અનુસંધાન રહે કે મારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, શું મારે કરાય શું ન કરાય, કઈ વસ્તુ મારો મોક્ષ બગાડે ને કઈ વસ્તુ મારો મોક્ષ કરે એવું નિત્ય અનુસંધાન, એનું નામ જાગ્રત અવસ્થા. આમ નોર્મલ હાલતા ચાલતી જાગ્રત જ છે પણ મહારાજે એવી જાગ્રતતાને શુદ્ધ જાગ્રતતા વાપરી નથી. એ પુરાવો પૂરે છે કયું વચનામૃત? સારંગપુરનું 6 વચનામૃત. મહારાજ કે એક એક અવસ્થામાં બીજી બબ્બી અવસ્થાઓ રહેલી છે. જાગ્રતમાં મહારાજ કે સ્વપ્ન અવસ્થાએ છે અને જાગ્રતમાં સુષુપ્તિ અવસ્થાએ છે. બોલો, જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા, જાગ્રતમાં સુષુપ્તિ અવસ્થા. મહારાજ અદભુત વાત કરી. મહારાજ કે માણસ હાલે ચાલે છે એ નોર્મલ જાગ્રત અવસ્થા કહેવાય પણ એમાં સ્વપ્ન અવસ્થા છે. મહારાજ કે સંપૂર્ણ જાગ્રત તો એ જ કહેવાય. શાસ્ત્રની બાંધેલી જે મર્યાદા છે એ મર્યાદા પ્રમાણે જ જીવનને આગળ વધારે ત્યારે સંપૂર્ણ જાગેલો માણસ કહેવાય. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રેન નહીં જો સોવત હૈ, જો સોવત હૈ વો તો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, તેના કઈ પથ્થર કીને હું તો એને જગાડવાની વાત છે. મોક્ષને માર્ગે સૂતેલા વ્યક્તિને જગાડવાની વાત છે. મહારાજ કે શાસ્ત્રની મર્યાદા પ્રમાણે સંપૂર્ણ ચાલે એ સંપૂર્ણતા જાગ્રત કહેવાય. તો જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા કઈ? તો કે જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા એ છે, જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા એ છે શાસ્ત્રની મર્યાદાનું કંઈક ઉલ્લંઘન થાય છે. દાખલા તરીકે આપણે બધા છીએ, અમે ત્યાગી છીએ, તમે ગ્રહસ્થ છો. તમે ગ્રહસ્થ સંપૂર્ણ જાગ્રત ક્યારે કહેવાય? તો એક વસ્તુ પકડી સીધું હાલે. દાખલા તરીકે તમે પવિત્ર ભોજન ઘરમાં બનાવી ઠાકોરજીને જમાડી અને પછી તમે જમો તો તમે સંપૂર્ણ રસના ઇન્દ્રિયની બાબતમાં જાગ્રત કહેવાઓ. સમજાય? તો જાગ્રત કહેવાઓ. અને માનો કે તમે મીઠ બીઠ કશું નથી ખાતા, પણ અપવિત્રપણે બનેલી હોટલની વસ્તુને તમે ખાઓ છો તો તમે જાગ્રતમાં એટલા સ્વપ્ન અવસ્થામાં છો. અને તમે નહીં ખાવાની વસ્તુ, લસણ હોય, ડુંગળી હોય, મીઠ પણ ભળી ગયેલું હોય, એ વસ્તુને જો તમે ખાઈ લો છો તો તમે જાગ્રત અવસ્થામાં સુષુપ્તિમાં છો. જાગ્રતમાં રૂંઢ મૂંઢ થકો મહારાજ કે વિષયને ભોગવે તો જાગ્રતમાં સુષુપ્તિ અવસ્થા. એવી રીતે ત્યાગીને માનો એક ટાઈમ જમે લાકડાના પત્રમાં દાળ ભાત શાક રોટલી બધું ભેગું કરી અંદર પાણી નાખીને જમે તો સમજવું કે એ સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં છે. માણસ પત્તર જ રાખે છે, પત્તર જ રાખે છે, પણ પત્તર રાખે એમાં જુદું જુદું જમે, બે ટાઈમ જમે, ત્રણ ટાઈમ જમે તો સમજવું કે જાગ્રતમાં સ્વપ્ન અવસ્થામાં છે. ભલે પવિત્રપણે બનાવ્યું હોય તો જાગ્રતમાં સ્વપ્ન અવસ્થામાં છે. અને ત્રીજું, એ ગમેનું બનાવેલું જમી લે, પત્તર બત્તરનો કાંઈ મેળ નહીં, ભલે એ શાકાહાર જ કરે છે, પરંતુ એ શાકાહાર મર્યાદાનું ઉલ્લંઘન કરીને છે. માનો કે પાર્ષદનું બનાવેલું જમી લે સાધુ, અથવા તો સ્ત્રી ભક્તોનું બનાવેલું જમી લે છે સાધુ, થાળેમ પણ જમી લે છે તો એ જાગ્રત અવસ્થામાં સુષુપ્તિ છે. સમજાણું? અહીંયા મહારાજ શું કહે છે? સત્વગણની ફળ શ્રુતિ જાગ્રત અવસ્થા છે. જાગ્રતનો મતલબ હાલતો ચાલતો એવો અર્થ ખાલી નથી, પરંતુ જાગ્રતનો અર્થ સંપૂર્ણ સાવધાન શાસ્ત્રની મર્યાદા પ્રમાણે જીવન જીવે છે. મહારાજ કે સત્વગુણની ફળશ્રુતિ છે. અને રજોગુણની ફળશ્રુતિ શું? તો કે સ્વપ્ન અવસ્થા. રજોગુણની સ્થિતિ કઈ? તો કે સ્વપ્ન અવસ્થા. રજોગુણી વ્યક્તિને સ્વપ્ન બહુ હોય, જેટલો રજોગુણ વધારે એટલા સ્વપ્ન વધારે, જેટલો રજોગુણ વધારે એટલા સ્વપ્ન વધારે. એટલે બહુ સ્વપ્ન આવતા સમજો કે આપણે રજોગુણ ઘટાડવાની જરૂર છે. પણ ખાલી સ્વપ્નું યાદ રાખો, ખાલી સ્વપ્નું એ રજોગુણની નિશાની નથી. હા, સ્વપ્નું છે એ રજોગુણનું જ પ્રતીક છે, પરંતુ ખાલી સ્વપ્નું નહીં, સ્વપ્નમાં પણ પાછા વિભાગ છે. સારું સ્વપ્નું, નબળું સ્વપ્નું. સ્વપ્નું આવ્યું અને એવું સ્વપ્નું આવ્યું કે હું સૂતો હતો અને મહારાજ પ્રગટ થયા અને મહારાજ મને જગાડ્યો અને હું જાગી ગયો અને મહારાજ મને ભેટી પડ્યા, મહારાજ મને છાતીમાં ચરણારવિંદ આપ્યા, માનું એવું સ્વપ્નું આવ્યું. તો એક પ્રશ્ન આપણો ઉપસ્થિત થાય કે રજોગુણમાં પરમાત્માનું મિલન હોય ન શકે, રજોગુણમાં ભગવાનનું મિલન હોય ન શકે? તો મહારાજે સારંગપુરના છઠ્ઠામાં કીધું, એ સ્વપ્નમાં જાગ્રત અવસ્થા સમજવી. સ્વપ્નમાં જેમ જાગ્રતમાં બીજી બે અવસ્થા, એમ સ્વપ્ન અવસ્થામાં બીજી બે છે. એમાંય તે એક સ્વપ્નમાં જાગ્રત અવસ્થાએ છે, સ્વપ્નમાં સુષુપ્તિ અવસ્થાએ છે. એનું દ્રષ્ટાંત આપો, જલ્દી સમજાય. દાખલા તરીકે આપણે હરિભગત છીએ, હરિભગત હોવા નાતે મારીની આજ્ઞા છે, પડી વસ્તુ કોઈની હાથનો જાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા આવની. પરણ સંપ્રદાયના દાખલાઓ પણ છે. કલ્યાણજીભાઈ પેલું ઝાંઝર જેડું તોડો જેડ્યો હતો સોનાનો હવારના પોરમાં, તે મનમાં વિચાર કર્યો મારાથી લેવાય નહીં, અટકું તો આજ્ઞાનું ઉલ્લંઘન થાય. વળતો વિચાર થયો જો નહીં લઉં કોક ચોરી જાહે તો બિચારા પહેલાનો એક તો ખોવાય, બીજા નંબરમાં આખાએ ગામને ખબર છે કે વહેલા વહેલા કલ્યાણજીભાઈ આવ્યા છે, તો લોકો મારા પર ચોરીનો દાવો નાખશે. એટલે પોતે શું કર્યું, લાકડીમાં તોડાને આમ ભેળ્યો અને પછી જાળમ હંગરી દીધો. ભગવાન સ્વામિનારાયણના ભક્ત આવા હોય અને પછી ગામમાં જેને જાહેરાત કરી, ભાઈ કોઈને તોડો ખોવાણો છે, કોઈ કીધું આ ફલાણા ભાઈનો ખોવાણો છે, ગામમાં જાહેરાત થાય છે, એની ઘેરે જઈને કીધું કે તમારો તોડો જડી ગયો, ચિંતા નહીં કરજો, ફલાણ જગ્યાએ તમે જાઓ અને તે બોડીને જાળમ પીડ્યો, તો તમે લેતા કેમ ના આવ્યા? ત્યારે કે હું જો હાથ અડાડું તો મારા ઈષ્ટદેવની આજ્ઞાનો ભંગ થાય, પડી વસ્તુ કોઈની હાથ ન ચાલે રાજ. અને ભક્તો, હું ઘણી ફેરી કહું છું, આપણી આ પોઝિશન હોવી જોઈએ. ભગવાનના ભક્ત વાણીઓ અને કાણીઓ સ્વામિનારાયણીઓ કોઈથી છેતરાય નહીં એમ જગતમાં કહેવત છે. પણ હું તો એમ કહું, વાણિયા કાણિયા માટે જે કહેવત હોય પણ સ્વામિનારાયણ માટે એક વિશેષ કહેવત છે મહારાજ, કે મારો જ જે આશ્રિત હોય ને, મારો જે આશ્રિત એ છેતરાય નહીં અને જગતમાં કોઈને છેતરે પણ નહીં. એમ છેતરે છે ત્યાં સુધી પણ એ મહારાજનું આશ્રિત નથી, ભલે છેતરાતો નથી પણ કોઈને છેતરે છે તો આપણે મહારાજનું આશ્રિત નથી. ભગવાન સ્વામિનારાયણનું આશ્રિત હોય, બે પાર્ટનર હોય અને એમાંથી એ પાર્ટનરશીપ જુદી થાય ત્યારે પોતે 12 લાખ રૂપિયા લઈ લઈને પાર્ટનરને 8 આપે ને તો છેતરો છે, એ સ્વામિનારાયણ નથી. સગા બે ભાઈ છે અને જુદા થાય અને પોતે 20 લાખ રાખે ને ભાઈને 5 લાખ આપે તો એને છેતરો છે, એ સ્વામિનારાયણ નથી. એ જ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છેતરે નહીં અને કોઈને છેતરે પણ નહીં. એટલે આપણે પછી શું વસ્તુ જતી તમને યાદ રૂ પાછું, તમને યાદ કશું ન રે ની ઉપાધી પછી. સ્વપ્ન અવસ્થામાં પણ જાગ્રત અને સુષુપ્તિ બે અવસ્થા રહેલી છે, સ્વપ્નમાં પણ બે છે. નોર્મલ તો આપણે જયારે મહારાજની આજ્ઞા પ્રમાણે કોઈનું કાંઈ ન લઈ, પણ માનો કે સ્વપ્ન આવ્યું, સ્વપ્ન આવ્યું અને તમે તમારી વાડી આટો મારવા ગયા અને તમારી વાડીને અડીને જ બીજા કોકની વાડી છે અને એ ખેતરમાં અત્યારે કોઈ હાજર નથી અને તમારા શેઢન અડીને પાટિયું છે ને એમાં 7-8 પાકલ આવા શિબડા પડ્યા છે, આવા પાકલ શિબડા પડ્યા છે અને એમાં મન સંકલ્પ કરે કોઈ નથી આજુબાજુ જોઈ લીધું ઉઠાવી લે અને જો એના ખેતરમાં પગ મુકાય અને ચીબડા લેવાય તો સમજુક સ્વપ્નમાં આપણે સુષુપ્તિમાં જતા રહ્યા. જાગ્રતમાં કેટલી ફીરી છે એ ખેતરમાં ચીબડું બાળ્યું છે પણ નથી લીધું, પણ સ્વપ્નમાં લઈ લીધું તો સ્વપ્નમાં સુષુપ્તિમાં છે. અને માનો કે એ જ ચીબડા દેખાણા અને મનમાં સંકલ્પ પણ થયો ચીબડા લઈ લે, પણ એ જ ક્ષણે જો સંકલ્પ ઉઠે હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત મારાથી ન લેવાય અને આમ સંકલ્પ થાય અને સ્વપ્નમાં એ ચીબડું ન લે તો સમજવું એ સ્વપ્નની અંદર સાક્ષાત જાગ્રત અવસ્થામાં છે, સ્વપ્નમાં પણ જાગ્રત અવસ્થામાં છે. મહારાજ અહીંયા બહુ અદભુત વાત બતાવે. મહારાજ કે રજોગુણનું પરિણામ શું છે? રજોગુણનું પરિણામ તો કે સ્વપ્ન અવસ્થા છે. સ્વપ્ન અવસ્થા પછી હાલતો ચાલતો હોય અને એટલું મર્યાદાનું ઉલ્લંઘન થાય ને તો એ સ્વપ્નમાં જ સમજવું, એ ઊંઘેલો છે ને સ્વપ્ન હોય તોય સ્વપ્નમાં સમજવો. અને ત્રીજી વાત તો મારે ત્યાં સુધી બતાવ, સુષુપ્તિ અવસ્થામાં બીજી બે અવસ્થા છે. સુષુપ્તિમાં જાગ્રત છે ને સુષુપ્તિ એમ પણ સ્વપ્ન અવસ્થા છે. સુષુપ્તિ માનો ઘસઘસાટ ઊંઘી ગયા, આજુબાજુમાં હું ઢોલ વાગે એ ખબર નથી ત્યાંની કહેવાય સુષુપ્તિ અવસ્થા, પણ એમાંય પાછી જાગ્રત અવસ્થા છે, એમાંય જાગ્રત અવસ્થા છે અને એમાં પણ સુષુપ્તિ અવસ્થા છે. માનો ઘસઘસાટ આપણે ઊંઘી ગયા છીએ, ઊંઘ પણ આવી ગઈ છે, પરંતુ સાંજે આપણે જ્યારે સુવાની તૈયારી કરી પથારીમાં બેઠા અને એ વખતે સંકલ્પ આપણા મનમાં એમ થાય કે આજ તો મારે વહેલા 4 વાગે જાગીને ભગવાનનું ભજન કરવું છે, વહેલું ધ્યાન કરવું છે, આવો સંકલ્પ થાય અને પછી ઊંઘી ગયા, પણ એ આલોચનામાં ઊંઘ્યા, મારે વહેલા જાગીને ધ્યાન કરવું છે, વહેલા જાગીને ધ્યાન કરવું છે, એ આલોચનામાં સૂતા અને સૂતાને ઊંઘ આવી ગઈ, સૂતાને ઊંઘ આવી ગઈ, પણ કોઈ ન જાગ્રત કર્યા તોય જાગી ગયા, એની મેળે જગાઈ ગયું તો સમજવું એ સુષુપ્તિમ પણ જાગ્રત અવસ્થા છે. સુષુપ્તિમાં જાગ્રત અવસ્થા છે, સુષુપ્તિમાં સ્વપ્ન અવસ્થા પણ છે. સુષુપ્તિમાં સ્વપ્ન અવસ્થા કેવી? તો કે જ્યારે જાગ્રત અવસ્થા હોય ને જબરો કાંઈ વિક્ષેપ આવી ગયો, જબરો વિક્ષેપ આવી ગયો છે, જે વિક્ષેપ છે ને એ તમોગુણનું કાર્ય છે, રજોગુણને અવલંબન વિક્ષેપ આવે છે. એટલો વિક્ષેપ આવી ગયો છે કે જે વિક્ષેપને અવલંબન કરીને પોતે સૂતો પણ સવારે જાગે ને ત્યારે શું કે ખબર, ઘસઘસાટ ઊંઘતો હોય ઢોલ વાગે તો ખબર ન હોય તોય જાગીને એમ કે આજ તો જાણે ઊંઘ જ નથી આવી. થાય છે આવું ક્યારે? તો સમજવું કે સુષુપ્તિમાં પણ એ સ્વપ્ન અવસ્થામાં હતો. એમ એક એક અવસ્થા બીજી બબે અવસ્થા છે. એટલે મહારાજ અહીં કહે છે કે સત્વગુણનું પરિણામ જાગ્રત અવસ્થા, પછી એ હાલે ચાલે છે એ સુષુપ્તિમાં ગયેલો છે કે પછી એ સ્વપ્નમાં ગયેલો છે, પણ એનો વિચાર સતત શાસ્ત્રની મર્યાદાના સંબંધવાળો છે, સતત શાસ્ત્રની મર્યાદાના સંબંધવાળો છે, તો એના દેહની ક્રિયા ગમે તેવી હોવા છતાંય પણ મહારાજ કે એ જાગ્રત જ છે અને રજોગુણનું ફળ શું સ્વપ્ન અવસ્થા છે? તો મહારાજ કે જે વ્યક્તિ હાલે ચાલે છે, સૂતો છે કે ઘસઘસાટ ઊંઘે છે, પરંતુ જેની પોઝિશન શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને થોડી આડીઓળી થાય છે તો સમજવું કે એ સ્વપ્ન અવસ્થામાં છે. અને ત્રીજું, માનો ઘસઘસાટ ઊંઘે, તમોગુણનું પરિણામ ઘસઘસાટ ઊંઘે ત્યારે જે એ સુષુપ્તિ છે એમ નહીં. મહારાજ કે ભલે જાગ્રત અવસ્થામાં આટા મારતો હોય પરંતુ શાસ્ત્રની મર્યાદાનો સંપૂર્ણ ધક્કો મારી દે, કોઈ મર્યાદા ન નડે એવી પોઝિશન નિર્માણ થાય, હાલતો ચાલતો હોવા છતાંય પણ એ સુષુપ્તિમાં જ છે. નથી લોકો, એલા તને આટલી ખબર ન પડે આમ કરાય, એનો મતલબ તું ઊંઘમાં હતો? નથી કહેતા તું ઊંઘમાં હતો? એ વસ્તુ બતાવે છે કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણેયની ફળશ્રુતિ અલગ અલગ છે. મહારાજને કહે છે કે આ ત્રણ જે ગુણ છે એનું પરિણામ, એની ફળશ્રુતિ ભોગવવા માટે ત્રણ અવસ્થા અલગ અલગ છે ને, અલગ અલગ રીતે ભોગવે છે. પણ પ્રશ્ન મેન એ છે, તો ભગવાનનું જે નિર્ગુણ સુખ છે, આ ત્રણ તો માયાના ગુણ હતા, ભગવાન નિર્ગુણ સુખ છે, એ સુખ ભગવાનનો ભગત કેવી રીતે ભોગવી શકે? આવો મૂળ પ્રશ્ન છે. લો પછી મુનિ મંડળ બધાએ પ્રશ્ન ઉત્તર કરવા માંડ્યા, પણ થયો નહીં. પછી મહારાજે કીધું, જે પૃથ્વી આદિક ચાર ભૂતવીને એકલો જ આકાશ હોય અને જેટલા આકાશની વિશે તારા છે તેટલા ચંદ્રમાં હોય અને તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો પ્રકાશ છે અને તે ચિદાકાશની મધ્ય સદાય ભગવાનની મૂર્તિ બિરાજમાન છે, તે મૂર્તિની વિશે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણ માત્ર પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે ભજનના કરનારને એમ જણાય છે, હજારો વર્ષ પર્યંત મેં સમાધિની વિશે સુખ ભોગ્યું. એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે. મહારાજ કે પૃથ્વી આદિક ચાર પાંચ ભૂત છે અને બધાથી પર, એ ચાર ભૂતથી પર આકાશ છે અને બધાથી પર તો ચિદાકાશ છે, એની મધ્ય ભગવાનની મૂર્તિ બિરાજમાન છે, એની અંદર એક ક્ષણ પણ વૃત્તિ સ્થિર થઈ, એક ક્ષણ પણ, તો એમ લાગે મેં તો કોટાન કોટી કલ્પ સુધી સુખને ભોગ્યું. સમાધિએ કરીને, એવો શબ્દ મહારાજ મૂક્યો, સમાધિએ કરીને. જોકે ભક્તો, સમાધિ હોય યા તો ન હોય, અહીંયા મહારાજ પ્રગટ બિરાજતા હોય અથવા તો પ્રતિમા સ્વરૂપે પ્રગટ બિરાજે છે અને એમાં પણ વૃત્તિ એકાકાર જો થઈ જાય તો એ સુખ પણ મહાલૌકિક છે. પણ મહારાજે એટલા માટે અહીંયા સમાધિના માધ્યમથી અક્ષરધામમાં બિરાજમાન જે સ્વરૂપ, એની સાથે એક ક્ષણવાર પણ મિલન થયું હોય તો આવી પોઝિશન નિર્માણ થાય. મહારાજ એટલા માટે કહેવા માગે છે કે સમાધિ સ્થિતિ ત્યારે જ પ્રાપ્ત થાય, ત્રણ ગુણ થકી પર થઈ ગયો હોય ત્યારે. શક્યતાઓ છે કે અહીંયા જે વિદ્યમાન સ્વરૂપ બિરાજે છે અથવા તો પ્રતિમા સ્વરૂપે ભગવાન બિરાજમાન છે એમાં એ પોતે ઓતપ્રોત બને છે, માનો મૂર્તિ ધારે છે અને એમાં સુખ આવે છે, પણ હજી શક્ય છે, એને ભલે દેખાય કે ન દેખાય પણ શક્ય છે કે એ ગુણ થકી પર ન પણ થયો હોય, ગુણ સંમલિત પરમાત્માને સંભાળતો હોય. તો ભગવાનને સંભાળે એટલે સુખ તો આવવાનું જ, સુખ આવવાનું, પરંતુ એ રજોગુણ તમોગુણ કે સત્વગુણને સંમલિત સંભાળતો એવી શક્યતાઓ છે. જ્યારે ત્યાં એવી શક્યતા નથી, નથી એનું કારણ શું? જો એવી શક્યતા હોય કે રજોગુણ સત્વગુણ કે તમોગુણનો કાંઈ ભેગ હોય તો સમાધિ જ ન થાય. સમાધિ થઈ એ ચોકસાઈ બતાવે છે કે એની અંદર ત્રણ ગુણમાંથી એક એક ગુણનો આવિર્ભાવ રહેવા પામ્યો જ નથી, અને આવિર્ભાવ રહેવા પામ્યો નથી પછી એક ક્ષણ પણ મારાનો સંબંધ થાય તો એમ લાગે કોટાન કોટી કલ્પ સુધી એ સુખને ભોગ્યું છે. અને પહેલી વાત સાબિત થાય છે કે માનો અહીંયા ભગવાનની મૂર્તિને ધારે છે, અડધો અડધો કલાક 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 સુધી પણ એ મૂર્તિને ધારી શકે છે, પરંતુ તેમ છતાંય એમાંથી બહાર નીકળ્યા પછી ફરી રજોગુણ તમોગુણ સત્વગુણમાં ક્યારેક ખેંચાઈ જાય છે. એનો મતલબ એમ થાય કે જ્યારે મૂર્તિને ધારતો હતો ત્યારે જ સંપૂર્ણ હતા, ત્રણ દેહ થકી પર થઈને ધારતો નહોતો, જેણે એમ જ ધારી હોય તો એક ક્ષણ પણ એ સ્વરૂપના સુખને ભોગવે તો પછી જગતનું કોઈ સુખ એને સ્પર્શ કરી જ ન શકે એમ. એટલે વાત નાની દેખાશે, યાદ રાખજો. અને તર આપણે તેમ માની ક્ષણ મારાનું સુખ આવી જાય તો કીધું ને કોટી કલ્પ સુધી, પણ એ ક્ષણ સુધી પોગવું એ કાંઈ નાની વાત છે? સમાધિ થાય, તે સમાધિ ક્યારે થાય? ત્રણ ગુણ, ત્રણ દેહ, ત્રણ અવસ્થા. મહારાજ છે ને કાન બહુ પકડાયા છે વચનામૃતમાં, ક્યારે ક્યારે એમ ઓ બસ આવું જ, આવું સરળ એમ, પણ બાપડા સરળ નથી, એ પૂર્વ્યા છે, જેમ તેમ નથી, કહો એ જેમ તેમ નથી, ભૂગા કાઢ નાખે એમ છે. મહારાજ કે રાય રાયના લેખ લઈશું, ના કઈ પોપાબાઈ નું રાજ નથી, ધકાઈ મૂકશું એમ. શબ્દમાં સરળ લાગે, શબ્દમાં સરળ લાગે, પણ મારીની વાત તો ગમે ત્યાંથી તમે પકડો તો એકની એક જ ઊભી રહેશે, સંપૂર્ણતઃ નિર્વાસનિક બને અને મારા સ્વરૂપમાં જ્યારે જોડાય ત્યારે જીવાત્મા મુક્ત કક્ષાને પામી શકે. એટલે અહીંયા મહારાજ એવું કંઈક કહેવા માગે છે કે અમારું જે સુખ છે મહા અલૌકિક છે. તમારા મનમાં કદાચ એમ થશે મહારાજ અમે એવું દર્શન કરીએ છીએ, અમે તો આપનું ભજન કરીએ છીએ, કીર્તન વગેરે વગેરે કરીએ છીએ, તો અમને તો એવું કાંઈ જણાતું નથી. તો મહારાજ એમ કહેવા માગે છે તમે બધું કરો છો પણ ત્રણ ગુણ સ્વાતા કરો છો, જેથી કરીને મહા અલૌકિક એ સુખની તમે અનુભૂતિ કરી શકતા નથી. જે દિવસે તમે ત્રણ ગુણ થકી પર થશો તે દાડે તમને એવી જ અનુભૂતિ થશે. અને બીજા નંબરમાં મુમુક્ષ થોડો સાધન કરે ને ત્યારે સાધનના માધ્યમથી અહંકાર પ્રગટ થાય ત્યારે અહંકારને રોકવા માટે મહારાજ કહે તમે સાવધાન, તમે માનો કે ભજન કરો છો, કલાક બે કલાક સુધી તમે ભજન કરી શકો છો, ધ્યાન વગેરે કરી શકો છો, પરંતુ તેમ છતાંય તમે એ ધ્યાન જે કર્યું, જે ભજન કર્યું, એનો આઠો જાવ કેપ તમને વર્તે છે? તો કે ના, આઠો જામ નથી, ધ્યાન બેહું ત્યારે મજા આવે. તો મહારાજ કે યાદ રાખો હજી તમારા સાધનનો પ્રારંભ છે, હજી ગુણ સંબલિત તમને સુખ આવે છે, હજુ તમારે મહેનત કરવાની જરૂર છે, અહીં અટકવાની જરૂર નથી. હજુ આગળ જાઓ, હજુ આગળ જાઓ, હજુ આગળ જાઓ. આગળ જતા જતા મહારાજ કે અમે જે કહીએ છીએ એક ક્ષણના બદલામાં કોટાન કોટી કલ્પ સુધી સુખ ભોગ્યું એવી અનુભૂતિ થાય એવું જે અમે કહીએ છીએ એ વસ્તુ એમ જ થશે. એટલે મહારાજ કે જોજો તમે અટકી નહીં પડતા રસ્તામાં. મહારાજ કે એવું ભગવાનનું જે સુખ છે મહાલૌકિક છે. અને મહારાજ કે જે માયિક સુખ છે તે તો બહુ કાળ ભોગ્યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે, માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે, માયિક સુખ છે તે નાશવંત છે. ભગવાનનું જે સુખ છે એ અવિનાશી છે, માયિક સુખ નાશવંત છે. હજુ એ જે એક વાત એક મિનિટમાં સમજાવું કે આપણે ભગવાનનું સુખ પ્રાપ્ત કર્યા પછી પણ હજુ અવિનાશીપણું નથી પ્રાપ્ત થતું. સુખ ભગવાનનું મૂર્તિ ધારીએ, માળા કરીએ, ધ્યાન કરીએ અને તેમ છતાંય પણ એ અવિચળ નથી થતું. એનું કારણ હજુ એ સુખની અંદર પણ આપણે ગુણની બહાર નીકળ્યા નથી. આપણે રજોગુણ તમોગુણમાંથી જરૂર બહાર નીકળ્યા છીએ પણ હજુ સત્વગુણમાં રહેતા થતા ભગવાનના સુખને ભોગવીએ છીએ. જ્યારે સત્વગુણથી બહાર નિર્ગુણમાં જાશું ત્યારે એ સુખ એવી જ અનુભૂતિ કરાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવી રીતે મહારાજે અહીંયા વડતાલનું નવમું વચન સમજાવ્યું. સહજાનંદ સ્વામી મહારાજ.